તારીખ 20/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 919 અને 920 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 544.
વિતરાગના માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં સંકેતની મુખ્યતા પ્રથમ છે, સમ્યક દર્શન એ પાયાની ચીજ છે. સમ્યક દર્શન વિના જે કાંઈ મીઠું છે તેની કોઈ કિંમત નથી. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે શું કોઈ જીવને સમ્યક દર્શન ન થાય તો એને બીજું કાંઈ ન કરવું? કેમ કે જગતમાં પાપ પ્રવૃત્તિ અને પુણ્યની પ્રવૃત્તિ છે. સમ્યક દર્શન તો એ પુણ્ય પાપથી પર છે. જો સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બીજું કાંઈ કિંમત ન હોય તો પાપ કરો વા પુણ્ય કરો, સરખું છે એ બંને? કહે છે કે જેને દોષ ટાળવા છે અને ગુણ પ્રગટ કરવા છે, એવી જેને પોતાને સ્વરૂપ લક્ષે વિચારણા છે, જેને સુવિચારણા કહીએ, એવી જે સુવિચારણા છે એમાં અશુભ પ્રવૃત્તિ કરવી કે કરવાની હોશ કરવી એ પ્રશ્ન તો અસ્થાને છે. બીજો પ્રશ્ન એ કે વ્રતાદિ પાળવા કે નહીં. વ્રતાદિનું પાલન સહજ થતું હોય તો તે છોડીને પાપ પ્રવૃત્તિ કરવી એવું તો કાંઈ આદેશ કે ઉપદેશ હોય શકે નહીં. પરંતુ સમ્યક દર્શન વિના વ્રતાદિનું પાલન કરવામાં આવતું હોય તો તે જીવે એમ સમજવું, એમ ગણતરીમાં રાખવું કે આ વ્રતાદી ખરેખર સાચા વ્રતાદી નથી, આમ એને જાણવું જોઈએ. બીજું, મારા જ્ઞાન અને પુરુષાર્થની જે ઉઘડેલી વ્યક્ત શક્તિ પર્યાયમાં છે તેનો સદુપયોગ તો સમ્યક દર્શન કરવા પ્રત્યે લાગે તો તે પર્યાયમાં એટલી ક્ષમતા છે કે સમ્યક દર્શન થઈ શકે. અન્ય પંચેન્દ્રિય જીવની પર્યાયમાં એટલી કાર્યક્ષમતા છે કે સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે. ઉઘાડ ઓછો હોય તો પણ પુરુષાર્થ પર્યાપ્ત છે. સમ્યક દર્શનને યોગ્ય પુરુષાર્થ પૂરતો ઉઘડેલો છે. જીનેન્દ્રજીવે આ મર્યાદા પ્રસિદ્ધ કરી છે કે સંની પંચેન્દ્રિય જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો અધિકારી છે. તેથી તેને પોતાની સર્વશક્તિ સમ્યક દર્શન થવામાં લાગે તે જોવું જોઈએ, તે વિચારવું જોઈએ. તેમ છતાં અશુભ નરચે ને સહેજે પણ સહેજે મંદ કષાયની સ્થિતિ રહેતી હોય તો વ્રતાદિ પાલન કરવાનો દોષ નથી. પરંતુ ત્યાં તેવા વ્રતાદિને ધર્મ માનતા, ધર્મનું કારણ માનતા અથવા સાચા વ્રતાદિ માનતા દોષ છે. વ્રતાદિનું પાલન કરતા પણ એ દોષ છે કે જે દોષ મિથ્યાત્વનો દોષ છે. ખોટું એટલે શું, સાચું એટલે શું, અહીંયા કે આત્મામાં સ્વરૂપ સ્થિરતા પૂર્વક વિકરાગતા થઈને રાગ મટે, રાગનો અભાવ થાય, વિકલ્પ થાય અને વ્રતાદિનું પાલન થાય તે વ્રત સાચું. પરંતુ રાગ તો અંદરમાં રહી ગયો છે, વિતરાગતા પ્રગટ થઈ નહીં હોવાને લીધે રાગ તો રહી ગયો છે પણ ઉદયમાન નથી અને કષાયની તીવ્રતામાં અને પાપની પ્રવૃત્તિમાં જીવ જવા ચાહતો નથી, ઈચ્છતો નથી. એને સહેજે કષાયની મંદતામાં વ્રતાદિનું પાલન થવું બનતું હોય, કરાતું હોય, થતું હોય તો એણે એમ જાણવું કે સાચા વ્રતનું જે સ્વરૂપ છે એવું તો આ વ્રત નથી, વિતરાગતાપૂર્વકના વ્રતનું સ્વરૂપ તો આ નથી. એમ જાણે તો એને એ વ્રતનું અભિમાન કેટલું થાય કે ખોટું વ્રત હોય ત્યાં વ્રતાદિનું અભિમાન થવાનો એક પ્રકાર સહેજે ઉપજી જાય છે. એ સમજણ જો બરાબર હોય તો એ સમજણમાં એ દોષથી બચે. હજી તો સમજણ બરાબર હોય તો સાચા વ્રત થવા એ તો વિતરાગતાના સદભાવમાં જ બને છે, એ સિવાય બનતું નથી. એટલે અહીંયા એ સિદ્ધાંત મૂક્યો છે કે વિતરાગના માર્ગમાં સંકેતની પ્રથમ મુખ્યતા છે અને સંકેત છે એ ભેદ જ્ઞાન થતાં થાય છે, તેથી પહેલાં ભેદ જ્ઞાન થવું જોઈએ. પહેલાં ભેદ જ્ઞાન થવું જોઈએ અને એ ભેદ જ્ઞાન અનાદિનો જે વિભાવનો પરિચય થઈને વિભાવ સાધારણ થઈ ગયો છે એ વિભાવ સ્વભાવના પરિચયથી એની સાધારણતા છોડે તો એને ભેદ જ્ઞાન થાય. ફરીથી સ્પષ્ટ કરીએ કે આ જીવને અનાદિથી સ્વરૂપનો સ્વભાવનો પરિચય નથી, બરાબર છે, અને જીવની દશામાં વિભાવ ઉપજ્યા જ કર્યો છે, તેથી વિભાવ એટલો સામાન્ય અને સાધારણ થઈ ગયો છે. છે કે નહીં આ પરિસ્થિતિ? તપાસ કરે તો સમજાયું છે કે વિભાવ એટલો સાધારણ થઈ ગયો છે, એટલો સામાન્ય થઈ ગયો છે કે એમાં એને કોઈ વિશેષતા નથી લાગતી. લાગે છે કઈ વિશેષતા? એ વિભાવનું સાધારણ પણ ક્યારે ટળે? કે ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં સ્વભાવનો પરિચય કરવાનો પુરુષાર્થ થાય ત્યારે. ત્યારે એને ભેદ જ્ઞાન થાય તો એને સમ્યક દર્શન થાય. તેથી એ કહ્યું કે પહેલા ભેદ જ્ઞાન થવું જોઈએ. થોડું બીજું ફરી લઈએ છીએ. તે સમ્યક તો સ્વ પરનું શ્રદ્ધાન થતાં થાય છે અને એ ભેદ જ્ઞાનમાં સ્વનું લક્ષ છે, પર જણાવવા છતાં પરનું દુર્લક્ષ છે, એમ સ્વ પરને જુદા પાડતા સ્વ તે હું એવી પ્રતીતિ થાય છે અને પર તે હું એવી પ્રતીતિનો અભાવ થાય છે. એ તો હતી જ એનાથી, એવી પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે એને શ્રદ્ધાન થાય છે. સ્વ પરનું શ્રદ્ધાન થતાં સમ્યક થાય છે એમ કહી થાય. એમાં સ્વપણા સ્વમાં હુંપણાની પ્રતીતિ છે અને પરમાં હુંપણાની પ્રતીતિ હતી તેનો નાશ છે. પ્રતીતિ વિનાનો તો નહોતો જીવ. પરમા હુંપણાની પર અને રાગમાં હુંપણાની જે અનાદિની પ્રતીતિ હતી તે સ્વપરના શ્રદ્ધાંતથી યથાસ્થાન રૂપ થઈને સમ્યક્તને પ્રાપ્ત કરે છે. એને શ્રદ્ધાન કહીએ, સમ્યક દર્શન કહીએ. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા થાય છે. એવું સ્વપરનું શ્રદ્ધાન દ્રવ્યાનુયોગ કે જેમાં છે દ્રવ્યના સ્વરૂપનું ભિન્ન ભિન્ન સ્વભાવરૂપનું સ્વરૂપે દ્રવ્યો છે એનું નિરૂપણ કર્યું છે, અને નિરૂપણ કર્યું હોવાથી પદાર્થની ભિન્નતા સમજાય છે, એ દ્રવ્યાનુયોગના અભ્યાસમાં સમજાય છે. બીજા અનુયોગમાં ત્રણેય અનુયોગમાં કથન શૈલી એવી છે કે જેમાં ભેદ જ્ઞાન સીધું આવતું નથી. જેમ કે ચરણાનુયોગનું કથન આવે ત્યારે એમ કે આચરણ આમ કરવું, શરીરથી સંયમ પાળવો, વાણીથી સંયમ પાળવો, મૌન રહેવું, જોઈને ચાલવું, મુનિરાજે જોઈને ચાલવું. જેમ દેહાદીની ક્રિયા કરી શકતો હોય એવી પદ્ધતિથી એ કથન આવે છે. એટલે તો લોકોએ કહ્યું કે કાનજી સ્વામી એમ કહે છે કે બે પદાર્થ ભિન્ન છે તો તમારે ઘણા શાસ્ત્રો ફેરવવા પડશે. ઘણા શાસ્ત્રોમાં શું કે કરણાનુયોગ, કથાનુયોગ, ચરણાનુયોગમાં કથન એવા આવે, આવો ભાવ કરે તો આવું કર્મ બંધાય, આવા કર્મનો ઉદય હોય તો આવો ભાવ થાય. બે પદાર્થમાં એકબીજાનું કારણ કાઢી દીધું. અહીંયા પણ જીવને ચરણાનુયોગમાં આચરણ કરવામાં પણ એને શરીરના કાર્યો કરવાનું લીધું, કથાનુયોગમાં તો એથી સ્થૂળ વાત આવે, તો વાર્તા છે. એમાં તો આમ કર્યું ને તેમ કર્યું, એમાં બધા કાર્યો જગતના સંયોગના કાર્યો જીવ કરી શકતો હોવાની ભાષા આવે. તેથી અહીંયા એમ કહ્યું કે સ્વ પરના જુદાપણાનું શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા થાય છે. વર્તમાન જૈનના નામે ચાલતા સંપ્રદાયોમાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ નહીવત છે, હશે થોડો ઘણો પણ એ નહીવત છે. તેથી બે પદાર્થની ભિન્નતાની વાત, ભેદ જ્ઞાનની વાત પ્રથમ હોવી જોઈએ, પાયામાં હોવી જોઈએ, જે સમ્યક દર્શનનું કારણ થાય એ જ વાત ન મળે અને બીજી બધી વાત ચાલે. આ મોટી ગડબડ પાયાની ભૂલ છે. તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા થાય છે. દ્રવ્યાનુયોગમાં બે વાત મુખ્ય છે. એક તો પદાર્થોની ભિન્નતા, દ્રવ્યનો અનુયોગ છે ને, એટલે છે દ્રવ્યો જુદા જુદા છે એના સ્વરૂપ નિરૂપણથી વાતને સ્થાપી છે. બીજી વાત એ સ્થાપી છે કે સમ્યક દર્શન આદિ વિતરાગી પરિણામો કરવા અર્થે પુણ્યાદિ પરિણામનો નિષેધ કર્યો છે. જ્યારે ત્રણ અનુયોગમાં એ વાત મુખ્યપણે ન આવે, શરણાનુયોગ આવે ત્યાં શુદ્ધ પરિણતિની સાથે બાહ્યાચરણ, શુભયોગનું બાહ્યાચરણ આવું જ હોય ને બીજું બીજા એથી હલકું ન હોય એમ બતાવવા માટે આવું જ હોય, આવ્યા વિના રહે નહીં આવો શુભ ભાવ એમ સ્થાપવું પડે. મુમુક્ષુ હોય તો મુમુક્ષુની ભૂમિકાનો શુભ ભાવ એવા વિના ન રહે. ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાન તે ગુણસ્થાનની યોગી ભૂમિકાનો શુભ રાગ આવ્યા વિના રે નહીં એમ સ્થાપવું પડે. હવે જેનાથી વજન ઉઠાવવું છે એના ઉપર વજન જાય એવી કથન શૈલી આવે ત્યાં દ્રવ્યાનુયોગની આ વિશેષતા છે. વિતરાગના વાણીમાં દ્રવ્યાનુયોગ નો જે વિભાગ છે ત્યાં સ્વભાવની પ્રાપ્તિ કરાવવા માટે, વિતરાગતા પ્રાપ્ત કરાવવા માટે પુણ્યાદિ પરિણામ નો નિષેધ પ્રસિદ્ધપણે કર્યો છે. પ્રસિદ્ધપણે કર્યો છે એ યોગની અંદર. પાછી એ વાત કોઈ ખાનગી રાખેલી નથી. પણ એ અભ્યાસ નથી ને, બીજો અભ્યાસ છે ને, માન્યતા પણ એ જ પ્રકારની છે, જેવી ભાષા શૈલી છે એવી. એટલે દ્રવ્યાનુયોગનો વિષય એને નવો લાગે છે, અથવા કોઈ નવી વાત કાઢી હોય માર્ગથી, કોઈ સંપ્રદાયથી જુદી વાત પરંપરાથી કાઢી હોય એવું લાગે છે. આવી પરંપરા ક્યાં છે આપણે? ખરેખર એ મૂળ પરંપરા છે, માર્ગની એ મૂળ પરંપરા છે, જે દ્રવ્યાનુયોગથી છે. એનો અભ્યાસ મુખ્યપણે કરવો જોઈએ. કેમ કે સમ્યક દર્શન શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા થાય છે. હવે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા જે સમ્યક દર્શન થાય છે, તેમાં જેટલા કોઈ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે એને સમ્યક દર્શન થાય જ, એવો કોઈ નિયમ નથી. થાય વા ન થાય, તો જે યથાર્થપણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે એને સમ્યક દર્શન થાય છે, થાય જ થાય. જે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવા છતાં વિપર્યાસને છોડે નહીં, તો એ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવા છતાં, શાસ્ત્ર અનુસાર જાણપણું કરવા છતાં પણ અંદરમાં જે ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં આવીને વિપર્યાસને છોડવો જોઈએ, એ ન છોડે તો એ અભ્યાસ એને કાર્યકારી થતો નથી, પણ માત્ર ધારણા રૂપ રહી જાય છે, ખાલી ધારણા થાય. યાદદાસ્ત જેવો વિષય છે, અભ્યાસ હોય તો ધારણા રહે, કેટલાક કાળ પર્યંત કાયમ માટે ધારણા રહે એમ છે તેમ એ કોઈ સંસ્કાર પડી જાય છે એવું પણ નથી. એટલે એ દ્રવ્યાનુયોગના અભ્યાસ કરવા વાળાને પણ વિશેષ વાત એ છે કે એને યથાર્થ સમજણ કરીને વેદજ્ઞાન કરવું જોઈએ, વેદજ્ઞાનમાં આવવું જોઈએ, તો એને શ્રદ્ધાન થાય છે. પણ અહીંયા તો એટલું સ્થાપ્યું છે કે તેથી દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યક દ્રષ્ટિ થાય તે પ્રથમ ધર્મ છે, અને પછી વ્રતાદિ હોય છે. અથવા ટોડરમલજી એ વાતને એ રીતે સ્થાપી છે કે જૈન દર્શનમાં એવી આમનાય છે કે પ્રથમ તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને સાચો શ્રદ્ધાની થાય, સાચો શ્રદ્ધાની થયા પછી આગળ પોતાની નિર્દોષતામાં પૂર્ણતા સુધી પહોંચવું છે એટલે વ્રતાદિને પછી અંગીકાર કરે, પ્રતિજ્ઞા લે. પણ એ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી, એમ કીધું, સાચું શ્રદ્ધાન કર્યા પછી આમનાય આવી છે, છતાં કોઈને તે પહેલા વ્રતાદિનો અંગીકાર કરવા પણ થાય કે થયું હોય તો તેણે તે વ્રત સાચું નથી એમ જાણવું. તે વ્રત સાચું નથી એમ જાણવું જોઈએ. વિતરાગના માર્ગમાં જે સાચા વ્રત કયા છે તે વિતરાગતાની દશા પૂર્વક રાગાદીનો અભાવ થયો એવા વ્રતાદીને સાચા વ્રત કયા છે, જે મોક્ષ માર્ગમાં વ્યવહારનું નામ પામે છે, જેને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. પણ નિશ્ચય રત્નત્રયના અભાવમાં વ્યવહાર રત્નત્રય કદી કોઈ જીવને હોતા નથી. તો નિશ્ચય રત્નત્રય ન હોય એને કોઈ વ્યવહારનો વ્રતાદીનો અંગીકાર કરવા પણ થાય કે થયું હોય તો એને એમ જાણવું જોઈએ કે આ વ્રતાદી સાચા નથી. પણ અશુભ વંચનાર્થે, અશુભથી બચવા માટે મને સહેજે સહેજે કષાયની મંદતા રહે છે, એટલી ફક્ત વાત છે કે જેની હું કાંઈ બહુ કિંમત સમજતો નથી, એને મોક્ષ માર્ગમાં એની ખાસ કિંમત પણ ગણવામાં આવી નથી, એમ એને જાણવું જોઈએ. પછી ગમે ઉપવાસ કરે, ગમે તે કરે, નહીતર શું થાય? કે એની કિંમત એટલી બધી આંકાઈ જાય કે પછી તો ઠેકાણા વગરના પરિણામના ઠેકાણા ન હોય ને બાહ્ય ક્રિયા થાય તો પણ એનો મહિમા કરવા લાગી
જાય.
એ સ્થિતિ તો પ્રગટ જોવામાં આવે છે સંપ્રદાયમાં. એ સ્થિતિમાં આવ્યા વિના એવું બને છે? નથી બનતું. સામાન્ય રીતે પરંપરા છે, ચતુર્જ્ઞાન પૂર્વક સત્ય સાચો શ્રદ્ધાની થાય અને વ્રતાદિ પ્રતિજ્ઞા પોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરે એમ વાત કરી છે. ત્યાં શું લીધું છે? સાચું શ્રદ્ધાન થાય પછી પરિણામમાં જેટલી શક્તિ હોય એટલે અર્થ ન થાય અને સહેજે પણ એક સહેજે કશાયની મંદતા રહી શકે એવી શક્તિ હોય એટલા પ્રમાણમાં એ પ્રતિજ્ઞા વ્રત ત્યાગ આદિ અંગીકાર કરે એમ શક્તિ અનુસાર લીધું છે. એટલો શબ્દ વાપર્યો છે. શક્તિ અનુસાર કરવું છે એને ક્યાં પ્રમાદ છે? નથી કરવું એને પ્રમાદ છે. પ્રમાદ તો ચોર છે, જેને કરવું નથી તેને પ્રમાદ છે. પણ જે આત્માનું હિત કરવા નીકળ્યો છે એ શું કરવા પ્રમાદ કરશે? જેને પોતાનું હિત કરવું છે એ શું કરવા પ્રમાદ કરે? ક્યાં કોઈના માટે કરવું છે? કઈ જગતનું માન લેવા ને દેખાડો કરવા કરવું છે? પોતાના હિત માટે કરવું. છતાંય પ્રમાદ કરે તો ગુનેગાર પ્રમાદ કરનાર છે, એનો બચાવ નથી. ઇતિહાસમાં એવું બન્યું છે અને બનશે કે મિથ્યા દ્રષ્ટિ હોય અને મુનિ દીક્ષા પણ લે. મિથ્યા દ્રષ્ટિ હોય, વ્રતાદિની પ્રતિજ્ઞા લે, મુનિ દીક્ષા લે, પણ એની સાવધાની એટલી હોવી જોઈએ કે મને વિતરાગતા પ્રગટ થઈ નથી માટે આ સાચું નથી, આને સાચું કરવું છે પણ મારા પરિણામ તીવ્ર પાપમાં જાય એવા નથી. કેમ કે ઘણાને તો મોટા ભાગના જીવોને તો પાપ રૂચે છે. પુણ્યના ફળમાં જે મજા આવે છે એ બધી પાપ પ્રવૃત્તિ છે, એ પાપ રૂચે છે. એવું ન બને. ઘણા જીવો પ્રકૃતિથી એવા હોય કે જેને પાપ રૂચતું નથી, તો એને સહેજે પરિણામમાં નથી જવું. એ ભલે વ્રતાદિ અંગીકાર કરે પણ જાણે કે આ શું છે, એમાં કદી અતિ પરિણામી પણ ન કરી જાય અથવા નથી એને છે ન માની લે. જ્યાં ગુણ હજી સમ્યક પ્રકારે ઉત્પન્ન થયા નથી સમ્યકવાદી થતા, ત્યાં ગુણની ઉત્પત્તિ ન માની લે. તો એને ગડબડ થાય નહીં, નહીતર ગડબડ થયા વિના આ સમજણ ગુરુદેવે આપી છે, બહુ સ્પષ્ટતા કરી છે. ઘણો વિસ્તાર બહુ કર્યો, 45 વર્ષ સુધી ઘણો વિસ્તાર કર્યો છે. એટલે એમ કહ્યું કે જે ધોક માર્ગ છે, રાજમાર્ગ છે, એ તો પ્રથમ સમ્યકનું થવું થાય પછી વ્રતાદિનો અંગીકાર કરવા પણ થાય, એ રાજમાર્ગ છે. મુખ્ય માર્ગ તો એ છે. પછી છતાં કોઈને આમ થાય તો પણ એને ત્યાં સમજણ બરાબર રાખવી જોઈએ એટલી વાત છે. 919 છે, ચલો થોડું બાકી. 920 અધ્યાત્મ ગ્રંથ કે જે ભેદ જ્ઞાન કરવાનું નિમિત્ત છે તેનો અભ્યાસ પ્રથમ કરવો યોગ્ય છે. હવે ચારેય અનુયોગમાં ગ્રંથ રચના છે. એ ગ્રંથ રચનામાં અધ્યાત્મની પ્રધાનતા વાળી ગ્રંથ રચના પણ છે અને અનુયોગના વિષયને અનુરૂપ પ્રધાનતા હોય એવી પણ ગ્રંથ રચના છે. જેના બે વિભાગ કર્યા જ્ઞાનીઓએ કે એક અધ્યાત્મનો સાહિત્ય છે અને એક આગમનું સાહિત્ય છે. એને આગમ કહે છે. આગમ અધ્યાત્મના બે વિભાગ કર્યા સાહિત્યની અંદર. દ્રવ્યાનુયુગમાં તો વિશેષે કરીને અધ્યાત્મ ગ્રંથોની પ્રાપ્તિ હોય છે, થાય છે, કેમ કે એ વિષય જ દ્રવ્યાનુયુગ એવો છે. પણ કર્ણાનુયુગમાં, ચરણાનુયુગમાં અને કથાનુયુગમાં પણ અધ્યાત્મ પ્રધાન શૈલીથી કેટલા જ્ઞાનીઓ, વિદ્વાનો, જ્ઞાનીઓ અને પંડિતો, જ્ઞાની વિદ્વાનો, ગ્રંથ રચના તો વિદવત્તા સિવાય ન થાય, જ્ઞાની હોય ને વિદ્વાન ન હોય તો ગ્રંથ રચના ન કરી શકે, પણ વિદવત્તાપૂર્ણ જ્ઞાન દશા હોય તો જ્ઞાનીઓએ, પંડિતોએ એવા અને મુનિઓએ, આચાર્યોએ ચારેય અનુયોગમાં અધ્યાત્મની પ્રધાનતા વાળી ગ્રંથની રચના કરી છે. ચારેય અનુયોગ સંભવે છે, થઈ શકે છે અને કરે છે, કેમ કે ચારેય અનુયોગમાં અધ્યાત્મ તો છે પણ એની પ્રધાનતાથી જે ગ્રંથની રચના થાય એવા અધ્યાત્મ ગ્રંથ તેનો અભ્યાસ કરવા યોગ્ય છે. આ તો ગુરુદેવની શિક્ષા છે. શું વાંચવું, કયું સાહિત્ય વાંચવું, કેવું સાહિત્ય વાંચવું, જૈન દર્શનમાં પણ જે સાહિત્ય છે એમાં પણ કેવું સાહિત્ય વાંચવું, પ્રથમની વાત ચાલે છે. લોકો પૂછે છે ને શરૂઆત કેમ કરવી, અમારે શરૂઆત કેમ કરવી, આ બધું પ્રથમની વાત આવી છે. આજે આઠમા અધિકારના બોલ ચાલ્યા છે એમાં પ્રથમ આમ કરવું એવી ઘણી વાતો ચાલી છે. આ કઈ રીતે શરૂઆત કરવી એની આ બધી વાત ખુલાસા છે. બહુ વાતો કરી છે ગુરુદેવ. કોનો અભ્યાસ પ્રથમ કરવો યોગ્ય છે કે અધ્યાત્મ ગ્રંથ, જે ગ્રંથમાં અધ્યાત્મ હોય તેનો અભ્યાસ પ્રથમ કરવા યોગ્ય છે કે જે ભેદ જ્ઞાન કરવાનું નિમિત્ત થાય. આ એનું પ્રયોજન સાથે સાથે કઈ દ્રષ્ટિકોણ અપનાવવો, અધ્યાત્મમાં કયો દ્રષ્ટિકોણ અપનાવવો, કે રાગાદી અને દેહાદીથી હું ભિન્ન છું એવા ભેદ જ્ઞાનના દ્રષ્ટિકોણથી કોઈ પણ અનુયોગના અધ્યાત્મ ગ્રંથનો અભ્યાસ પ્રથમ કર્તવ્ય છે. એક એક વાતમાં મર્મ છે. સ્વામી સમંતભદ્રાચાર્ય આચરણ નો, શ્રાવક ના આચરણ નો ગ્રંથ, શ્રાવક ના આચરણ નો એટલે ચરણાનુયોગ થયો ને, પણ અધ્યાત્મ પ્રધાન ગ્રંથ છે. અધ્યાત્મ છે ને તો અધ્યાત્મ નો મુખ્ય અનુયોગ તો દ્રવ્યાનુયોગ છે, એટલે એ વાત ઘણી આવે. આમ તો ચારેય અનુયોગમાં મુખ્યપણે અનુયોગની ચાલતા અનુયોગનો વિષય ચાલે અને ગૌણપણે બીજા ત્રણ અનુયોગનો વિષય આવ્યા વિના રહે નહીં, કેમ કે એ તો એકબીજા સાથે કનેક્શન છે, જાતનો વિષયને સંબંધ છે. એમ અહીંયા અધિકાર શરણાનુયોગનો હાથમાં લીધો હોવા છતાં એમાં અધ્યાત્મનો વિષય બહુ સારી રીતે છે. એવી રીતે દરેક અનુયોગમાં અધ્યાત્મનો વિષય, એવા જે અધ્યાત્મની પ્રધાનતા વાળા જે ગ્રંથો હોય અને જેમાંથી ભેદ જ્ઞાન કરવાનું નિમિત્ત બનતું હોય તેવા ગ્રંથોનો, તેવા શાસ્ત્રોનો અભ્યાસ પ્રથમ કરવા યોગ્ય છે. શ્રીમદજી આત્મસિદ્ધિમાં એ જ થાય પણ આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. તો આત્મા ને આદિ એટલે બીજા છ દ્રવ્યના જે અસ્તિત્વ, એટલે એનું જે હોવાપણું કઈ રીતે છે, દ્રવથી ગુણથીને પર્યાયથી, એવા શાસ્ત્રો નિત્ય વિચારવા, એટલે દ્રવ્યાનુયોગ નિત્ય વિચારવો, એમ ત્યાં લીધું. શું કીધું? દ્રવ્યાનુયોગ નિત્ય વિચારવો. પત્રમાં એવું લખ્યું, વસ્તુ વિચાર વિના એક ક્ષણ પણ રહેવા યોગ્ય નથી, આ દુષમ કાળ છે એમ કરીને લખ્યું છે. આ દુષમ કાળ છે, વસ્તુ વિચાર વિના એક ક્ષણ પણ રહેવા યોગ્ય નથી, એ રીતના પણ લખે છે. વસ્તુ વિચાર કો દ્રવ્યાનુયુ કો અધ્યાત્મ કો એમ.
વસ્તુ વિચાર શું લેવું?
વસ્તુ વિચારમાં પોતાનું લક્ષ મુખ્ય છે, સો વસ્તુ મુખ્ય છે, અને જ્ઞાનમાં અનેક જ્ઞેયો જણાય છે, તે જ્ઞેયોથી પોતે જુદો છે, એમાં હાયલો જાય છે એ ખોટું છે, અને એ પદાર્થો મારા ઉપર કાંઈક અસર ઉપજાવે છે એ ખોટું છે. ચાલતા અનુભવને પકડીને વિચારણા ચાલે એવી અનુભવ પ્રધાન વિચારણા હોવી જોઈએ. ખાલી એમને તર્ક વિતર્ક કર્યા કરે એમ
નહીં, પ્રયોગમાં લઈ લેતા
હોય. અનાદિ અજ્ઞાની અપ્રતિબુદ્ધ છે તેને આ ઉપદેશ આપવામાં આવે છે. આ કાંઈ ઊંચી દશાવાળા માટે છે એમ નથી. એક એવી અજ્ઞાનીઓએ ફેલાવેલી અફવા છે કે દ્રવ્યાનું યુગ તો ઊંચી દશાવાળા માટે છે, LLB ની વાતો છે. અમે તો રહ્યા વાણિયા વેપારી. આપણો સંપ્રદાયમાં અત્યારે જેના હાથમાં સંપ્રદાય છે એ બધા વાણિયા છે મોટા ભાગના. ને વાણિયા એટલે વાણિયા વૈશ્ય વૃત્તિ જેને કહે તે વાણિયા. એ બિચારા હિન પુરુષાર્થી ડરપોક કોમ કહેવાય છે. કેવી કોમ કહેવાય છે? ડરપોક કોમ કહેવાય છે. બિક્કણ બિક્કણ માણસો બધા એના હાથમાં. આ ધર્મ આવ્યો, વીરનો ધર્મ એના હાથમાં આવ્યો ભાઈ. આ વીર પુરુષો નો ધર્મ છે, આ ડરપોક નો ધર્મ. વાતે વાતે પગલે પગલે ડરે એવા, જેને નમાલા કહેવાય એવા, એને આ ધર્મ ને યોગ્ય નથી. આ તો વીર પુરુષો નો માર્ગ છે. તો એને એ પહેલેથી જ એમ રોવા માંડે. પહેલેથી જ રોવા માંડે, અરે રે અમે તો માણ્યા, અમે તો આ સાધારણ, અમે તો આ વેપાર કરનારા, આ બધી ઊંચી ઊંચી વાતો અમને કેમ સમજાય. રોતા રોતા શરૂઆત કરે. આપણે શું કહેવત છે, રોતો જાય હુમાના સમાચાર લાવે. એમાં કઈ એટલે શુક્રવાર હોય નહીં, સફળતા થાય નહીં. આ વૃત્તિ છે. વીર નો કહો કે ક્ષત્રિય નો કહો, સુરવીર નો કહો, કોને ખબર ક્યાંથી ઘૂસી
ગયા.
તીર્થંકરો તો બધા ક્ષત્રિય હતા, બધા રાજવીજ રાજવી ક્ષત્રિયો હતા. કોને ખબર છે, જાજા વાણિયા અત્યારે આમાં મોટા ભાગના. અને ડરપો કાંઈ પણ વાત હોય તો કે ભાઈ આપણે સમાધાન કરો, આપણે કાંઈ કામ ડરવાનું નહીં રાખો, સમાધાન કરો. વાતે વાતે શું આવે, ડરવાની વાત બહુ આવે. સાચી વાતને સત્યને બાંધ છોડ. શું ભાઈ સત્ય એટલે સત્ય, ખલાસ. ગમે તે પરિસ્થિતિમાં સત્ય એટલે સત્ય એમ રહેવું જોઈએ. છતાં એમ ન રહે તો પોતાનો દોષ છે એમ જાણવું, એમ છે. શું કહે છે કે આ કાંઈ ઊંચી દશાવાળા માટે વાત છે એમ નથી. અનાદિ અજ્ઞાની અપ્રતિબુદ્ધ છે તેને આ ઉપદેશ આપવામાં આવે છે. શું કે અધ્યાત્મ ગ્રંથ કે જે ભેદ જ્ઞાન કરવાનું નિમિત્ત છે તેનો અભ્યાસ પ્રથમ કરવા યોગ્ય. આમ દીધું છે. દરેક જ્ઞાનીઓને આ સામનો કરવો પડ્યો છે. અજ્ઞાનીઓને એ તમે ઊંચી ઊંચી વાત કરો છો, આ દ્રવ્યાનુયોગની વાત કાંઈ સમજાય નહીં. પહેલાં પેલા તો કથા વાર, પણ હવે કથા સાંભળી સાંભળીને ગઢો થઈ ગયો તો હજી કથાના રસ તને મળતો નથી. વાતોના રસોડિયા, વાર્તાના રસોડિયા ને વાર્તા ફાવે, પછી બીજું સાહિત્ય એને ફાવે નહીં. મિત્ર હતા, લાઈન બદલીને આ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું, ઘરે આવે જાય વિશે કોઈ સરસ નહીં. સાથે ભણતા હતા, ઘણી મિત્રાચાર્ય હતી. હું આખું દી વાંચ્યા કરે છે, બહુ મજાનું છે શ્રીમદ નો ગ્રંથ, બહુ સરસ. તું વાત તો ખરો, બહુ મજા આવે એવું છે. હવે એ સિનેમા જોવા નહીં, બધું નોવેલ ને એ બધું, એ જે ડિટેક્ટિવ ને બધું વાંચતા એ વખતે, એટલે એ બધા રસ્તો એ હોય એ બી લઈ ગયો. મને આમ માથું દુખવા આવે એવું છે, શું કે આ વાંચીએ તો માથું ચડે એવું છે. આ તો માથું ચડે એવું છે એટલે એ વિષયમાં રસ જ આવે ને, અરસ થઈ જાય, અરુચિ થઈ જાય, એવું ન વાંચી શકે. જેને એમાં રસ લેવો છે એને માનસિક તૈયારી તો એ જાતની હોય તો કામ આવે. પહેલેથી જ એવી માનસિક તૈયારી હોય કે આ તો બધી ઊંચી ઊંચી વાતો, LLB ની વાતો, આપણા કામમાં નહીં, આપણા કામની નહીં, આ તો આપણે તો આ કરીએ, તે કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, લાગ પડે તો 2-4-8 ઉપવાસ પણ ખેંચી કાઢીએ, એ બધું કરીએ, પણ આ આપણું કામ નહીં, એને માનસિક તૈયારી નથી, એવો દોષ છે. ક્યાંય કોઈ વાત ન સમજાય એવું તો કાંઈ નથી. ત્રણેય કાળે આ જ ઉપદેશ કરવો યોગ્ય છે. ટોડરમલજીને પણ એનો સામનો કરવો પડ્યો આ પ્રકારનો, કે આ ઊંચી ઊંચી વાતો છે, એટલે એમણે આ વિષયની અંદર ઘણો ખુલાસો કર્યો છે કે દ્રવ્યાનુયોગ જો કહેશો તો આમ થશે ને તેમ થશે, પછી વાંધા ઊભા કરે, પોતાની અરુચિને વશ એવા તર્ક વિતર્ક ઉપજાવે કે તમે જો દ્રવ્યાનુયોગની વાત ખાસ કરશો, મુખ્ય કરશો, તો આમ થશે ને તેમ થશે ને લોકો સ્વછંદી થઈ જશે, સરવાળે એ વાત લાવે. એવી દોષ કલ્પનાનું નિરાકરણ કરવા માટે પણ એમણે મોક્ષ માર્ગ પ્રકાશકમાં ઘણી વાતો લખી છે. એમને આ મુદ્દાનો સામનો કરવો પડ્યો છે. એમણે જે નિરૂપણ કર્યું છે ગ્રંથમાં એ સૂચવે છે કે આ વાતનો સામનો એમને પણ કરવો પડ્યો છે. પણ પોતે પ્રખર વિદ્વાન હતા એટલે બહુ સારી રીતે આ વાત સ્થાપી છે કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ પ્રથમ કરવા યોગ્ય છે અને એ વગર સમ્યક દર્શન નહીં થાય. સમ્યક દર્શન નહીં થાય તો તારી બધી વાત રણમાં પોક મૂકવા જેવી, એમાં કાંઈ વળવાનું નથી. એ વાત એમણે બહુ સારી રીતે સ્થાપી છે. બધું વર્ણન કર્યું છે, નિશ્ચયાભાસનું કર્યું છે, છોડ્યું નથી કાંઈ. કોઈ કહે કે નિશ્ચયાભાસ થશે તો કે જો નિશ્ચયાભાસ આવો હોય, વ્યવહારાભાસ આવો હોય અને ઉભયાભાસ પણ આવો હોય, બધી વાતની ચોખ્ખટ એમાં કરી છે. જેમ કોઈ શાસનના અધિપતિ શાસન ચલાવે એવા આચાર્ય હોય છે, ગણધર, ગણધર મુખ્યપણે તો ગણધરનું પદ છે, ગણધરનું હોય તો આચાર્ય પદે બીજા હોય આચાર્યો, એવો ક્ષોભ ટોડરમલજીનો હતો. એટલે આચાર્ય કલ્પ કહેવાયા પાછળથી સમાજે ઉપમા આપેલા, આચાર્ય કલ્પ છે જેમાં આચાર્યની કલ્પના કરી શકાય એવા વિદ્વાન પંડિત થયા. બે ધડક લખ્યું છે એમણે, એ શૈલી લીધી છે. અન્ય મતો વિશેના અભિપ્રાયો પણ બે ધડક લેખા છે. દ્રષ્ટિકોણમાં મંડન ખંડન કરતા પણ સત્યને નિરૂપણ કરવાનો અને અસત્યને સ્પષ્ટ કરવાનો દ્રષ્ટિકોણ મુખ્ય છે. ત્રણેય કાળે આ જ ઉપદેશ કરવો યોગ્ય છે. અમુક કાળે આ હોય ને હલકા કાળે બીજો હોય એમ નથી. શું ત્યાં દલીલ મુખ્ય છે? કે દ્રવ્યાનુયોગ છે એની અમને ખબર છે, દલીલ કરનાર એમ કહે છે. પણ એ બધી બહુ સારા કાળની વાત છે, ચોથા કાળમાં દ્રવ્યાનુયોગનો ઉપદેશ કરો તો ઠીક છે. અત્યારે આ પંચમારો છે, દ્રવ્યાનુયોગ નહીં ચાલે અત્યારે, તો તમે બીજી વાત કરો એમ કહે છે. એ એક દલીલ છે. પણ આરો એટલે શું? જીવના પરિણામ છે એ વાત. તારે શું કરવું છે? શું પાંચમા આરામાં ધર્મ વિચ્છેદ ગયો છે? પહેલો તો આ પ્રશ્ન છે કે આ કાળની અંદર ઉંડાવ સર્પિણીની ઉપરનો આ પાંચમો આરો છે પાછો. કેવો? અવસર્પિણી તો છે, અવસર્પિણી ને અવસર્પિણી બે છે ને, એમાં એમાં પણ આ અવસર્પિણી જરા કનિષ્ઠ છે. આ અવસર્પિણી કનિષ્ઠ છે એટલે વધારે હલકા પરિણામ વાળા જીવો અહીંયા આવે છે, હોય છે. ત્યાં પણ ધર્મ તો કરવા વાળા અને ધર્મની પ્રાપ્તિ કરવા વાળા જીવો આ પંચમારામાં પણ છે, પંચમારાના છેડા સુધી પણ છે. છે એનો અર્થ કે થાય છે અને થતા રહેશે, થાય છે ને થતા રહેશે. કાલે પૂજી બેન સાથે થોડી વાત થઈ, કેમ કે પહેલાં તો એવું હતું કે એક શાસ્ત્ર સમયસર જેવું જોતું હોય તો ક્યાંય મળે નહીં. અધ્યાત્મ શાસ્ત્ર મહાન, એમ જોતું હોય તો ગોતવા જવું પડે. અત્યારે કેટલી સાહિત્યની એક વિશાળતા થઈ ગઈ છે, કુદરતી બહારના સાધનો, પ્રેસ વગેરે થયા. કહેતા હતા ગુરુદેવના પ્રતાપે, એમ જ વાત કરતા કે અત્યારે સાહિત્ય ઘણું થયું. એક આપણા વિતરાગ સાહિત્ય ટ્રસ્ટ તો નાનું છે, પણ તો એમાં લાખવા લાખ પુસ્તક આપણે થઈ ગયા છપાતા છપાતા. સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે અત્યારે. કોઈ પણ આજે કે ભવિષ્યની પેઢીનો સંશોધક જીવ છે એને ફટનારાનો હાથમાં આવશે, ગોતવું નહીં પડે. દાદુ સહેજ ઉપલબ્ધ છે, સહેજ પ્રાપ્ત છે, પાત્રતા પોતાની જોઈએ. ક્યારે કોણ કયા જીવને તીર વાગે છે અને એનું મર્મ સ્થાન વેદાય છે એનો કોઈ કોઈને ખબર પડતી નથી. છદ્મસ્થનો એ વિષય નથી, એ છદ્મસ્થનો વિષય નથી. પણ જો આની અંદર આવી ઊંચી સમ્યક દર્શન પ્રાપ્ત થવાની, ભવ ભ્રમણને છેદવાની વાત પડી છે તો એનો ફેલાવો વિશેષ વિશેષ પ્રમાણમાં હો એવી ભાવના સુદ્રષ્ટિને પણ થયા વિના રહેતી. કેમકે પોતે જમે તો બીજા પણ ભૂખા ન રહે એવી ભાવના તો સજ્જનતામાં આવે કે ના આવે. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ આનંદ અમૃતનું ભોજન કરે છે અંદર, અને ચાર ગતિના ભવને છેલી નાખ્યા છે. બીજાને પણ એમ થાવ, બીજાને પણ એવું થાવ એવી ભાવના છે. સાહિત્ય છાપવા પાછળ એવી ભાવના જયપુરમાં ચર્ચા થઈ. સાહિત્ય તો બહુ મોટા પ્રમાણમાં છપાય ને ખૂબ એનો ફેલાવો થાય એવું હોવું જોઈએ. અત્યારે ક્રિશ્ચિયન લોકો તો મિશનરી વર્ક કેટલું કરે છે, ઘણું મિશનરી વર્ક છે. મફત ચોપડીઓ મોકલે, પુસ્તકો મફત મોકલે છે વગર પૈસા. નામ ઠામ સરનામા ટેલિફોન નંબર ગોતવાની તસ્દી પણ એ લોકો લે. તમારે કહેવાની જરૂર નહીં કે મારે વાંચવું છે માટે મોકલી દો, વાંચો ન વાંચો હે કે રાખે, એવી રીતે પ્રચાર કરે છે. વાતમાં કાંઈ હિંગનો આ નથી. ઈસુ ઈશ્વરનો દીકરો હતો અને ઈશ્વરને એને એના ઉપર ઘણો પ્રેમ હતો અને ઈસુને માનવ જાત પ્રત્યે પ્રેમ હતો અને બસ આવી સાધારણ જોયું છે. માનવ જાત પ્રત્યે પ્રેમ હતો એટલે બધા માણસોને બધાને સારું લાગે કે વાહ તો આખી માનવ જાત પ્રત્યે પ્રેમ. પણ આખી માનવ જાતની બધા આત્માઓ એકેન્દ્રથી પંચેન્દ્રી સ્વભાવે સરખા છે. સહજા શું શ્રીમદજીએ લખ્યું ને કે બધા આત્મામાં સરખી દ્રષ્ટિ, સામાન્ય દ્રષ્ટિ કહેવાય. કોઈ ઊંચો છે ને કોઈ નીચો છે એ વાત નથી. એકેન્દ્રી નો જીવ હોય તો પરમાત્મા છે. ચારે સુર જગતમાં ઠાસો ઠાસ ભરેલા નિગોદના જીવ, એક સોયની અણી જેટલી પણ ખાલી જગ્યા વિશ્વમાં નથી, એવા ઠાસે ઠાસીને ભરેલા નિગોદના જીવ એ બધા પરમાત્મા છે. સર્વ જીવ છે સિદ્ધમ જે સમજે તે થાય, એ આત્મસિદ્ધિમાં લખ્યું. બહુ પુણ્ય કર્યા પુણ્યમાંથી સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દેવો વાર વચનને હૃદયે લખો. કોળ વર્ષે આ વાત કરે છે, 70 વર્ષ પહેલાનું કાવ્ય છે. એ 23મા વર્ષમાં એ જ લેવું છે, બધા બ્રહ્મ છે ને બધા પરમાત્મા છે ને, પરમાત્મા બધે વ્યાપક છે ને, પણ એ આ બધા પરમાત્મા, આ બધા પરમાત્મા સર્વ જીવો વ્યાપેલા છે, ક્યાંય ખાલી જગ્યા નથી. એટલે એવું નથી કે અધ્યાત્મનો ઉપદેશ અમુક કાળે હોય અને હલકા કાળે બીજો હોય એમ નથી. આત્માનું હિત કોઈ પણ કાળે થઈ શકે છે. આ જીવે વિચારવા યોગ્ય વાત એટલી છે કે એણે પોતાનો નંબર લગાવવો છે કે નહીં. અત્યારે પણ જે એકદમ બહુ ઊંચી ડિગ્રીના ભણતરો છે એની અંદર પરિણામની ટકાવારી બહુ ઓછી છે. જેમ કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય છે, FRCS થાય છે, બહુ ઓછા ટકા રિઝલ્ટ આપે છે. પહેલાં તો 0.25% આપતા, હવે 2%, 1.5% હોવા ટકા રિઝલ્ટ આપે છે. જેને એ પોતાને એનું ભણતર કરવું હોય એવું વિચારે, બહુ ઓછા ટકા રિઝલ્ટ આપે છે. આપણે એને ભણવું એમ નક્કી કરે, ગમે તે પણ પાસ થાય છે કે નહીં, મારો નંબર એમાં લાગવો જોઈએ. પણ એ સાંભળે કે ઓલાને 7 વર્ષ લાગ્યા ને, ઓલાને 9 વર્ષ લાગ્યા ને, આને 4 વર્ષ લાગ્યા ને, આને તો કે પણ સીધા નીકળી જવા વાળા ઘણા છે. એમ કે જેને ભણવું છે એને તો સીધે સીધા નીકળી જવા વાળા પણ ઘણા છે. એમ જોઈને હોંશથી આગળ વધે છે. ત્યાં એમ વિચાર કરતો નથી કે આમાં ટકાવારી બહુ ઓછી પરિણામની આપે છે ને, એના કરતાં બીજી લાઈન પકડીએ આપણે. એ બીજી લાઈનમાં જઈશ ત્યાં પછી બીજા ઘણા હશે કે જ્યાં તને આ ડિગ્રી બહુ કામમાં આવશે. પછી બીજી લાઈનમાં પાસ થઈને એને વળી બીજી લાઈન પકડવી પડે છે, એ થાય છે. અહીંયા તો બરાબર એને પછી વાંધો આવતો નથી. એમ ભલે આની અંદર ઓછા ટકા સમ્યક દર્શનમાં હોય છે, આ કાળે ફેર કેટલો પડે છે? ઓછા ટકા, ઓછા સંખ્યાએ ઓછા જીવો સમ્યક દર્શનને અંગીકાર કરે છે. પણ તેથી કરીને મારે ન કરવું એ વાત ક્યાંથી આવી એની અંદર? એમ લેવું છે, એ વાત તો લેવી જોઈએ. ભલે ગમે તેટલા ઓછા હોય તો પણ હું તો કરી શકું, એ વાત એને પહેલામાં પહેલી અંદરથી જોરથી ઉપાદાનમાંથી જોર થવું જોઈએ. પોતાના અંદરમાંથી ઉપાદાનમાંથી જોર થવું જોઈએ. દાનત ખોરી છે, લેણદાર આવે હમણાં ને પછી લઈ જજે. મીઠો જવાબ છે. શું છે
મીઠો જવાબ?
નથી કરવું એનો મીઠો જવાબ એ છે કે હમણાં નહીં પછી કરવું છે, એનો મીઠો જવાબ છે. એ પોતાને ભૂલથી છેતરે કઈ નથી. દુનિયામાં તો કહેવત પડી છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા મજાવું. હે
બરોબર
છે કે નહીં? કેવી આમ ડાપણ વાળી બધી કહેવો તો ગોતી કાઢી છે કે નહીં, ગોઠવી કાઢી છે કે નહીં? તો અહીંયા તો મોક્ષ લક્ષ્મી ચાંદલો કરવા આવે છે, જ્ઞાન લક્ષ્મી. હવે તારે હમણાં નહીં તો શું તારો વિચાર છે? સુખી થવું છે કે હમણાં નહીં? ઠીક, એમ વાત છે. આ કાર્ય કરવું એટલે આત્માની સુખ શાંતિ પ્રાપ્ત કરવી છે. એમાં હમણાં નહીં એમ કહે તો એ વાત કેટલી ઠીક છે, એ વાત તો કોઈ રીતે વ્યાજબી. હમણાં નહીં, આ કાળે નહીં, હમણાં નહીં, એ તીવ્ર બહિરાત્મા પણ છે. બહિરાત્મા તો અનાદિનો છે પણ તીવ્ર બહિરાત્મા છે એમ કહે છે. તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, દર્શન મોહનું ઘણું બળ વર્તે છે એમ નક્કી કરવું પડે છે. સાંભળીને નહી સાંભળ્યા જેવું કરે તો એ પણ ગણકારતો નથી. છોકરો હોય એને ગણકારતો ન હોય, ઘરનો દીકરો હોય એને ગણકારતો ન હોય તો ગુસ્સો કરે, કહું છું ને માનતો નથી. પણ વિતરાગ જિનેન્દ્રદેવ પરમ પિતા ધર્મ પિતા એ કહે છે ને ગણકારતો નથી, એની ગુનેગારી પણ એટલી જ છે, ઓછી નથી એમ છે. અવગણના કરે છે, ચાલે તો ક્યાં, પોતાના કાર્યક્ષેત્રમાં પરિણામમાં પોતાના પરિણામ સુધી બધાનું ચાલે, બીજામાં કેવી રીતે ચાલે. એ પેલો અનુકૂળ થાય તો આ ચડી બેસે, મારું મારું ચાલે છે. સામો અનુકૂળ થાય તો આ ચડી બેસે કે મારું ચાલે છે, પણ તારું તોય તારું ચાલતો એમ છે ખરેખર. પણ એને એક ભ્રમ થાય છે કે અહીંયા મારું ચાલે છે ને અહીંયા મારું ચાલતો, એ ભ્રમણા છે. જગતની રચના જેવી છે કે જીવને જો સ્વરૂપ જ્ઞાન ન હોય તો એને કાં તો અસત્યનો આગ્રહ થાય, અને કાં તો એને સમાધાન ન થઈને મૂંઝવણ થયા વિના મૂંઝાય મૂંઝાય મૂંઝાય, એવો મૂંઝાય કે મૂંઝાઈને મૂંઢ થઈ જાય એવો મૂંઝાય. એને શ્રી ગુરુએ નિષ્કારણ કરુણા કરીને આ વાત કરી છે. ભાઈ આ અધ્યાત્મનો વિષય તારી સુખ શાંતિ માટે છે, અમારે તારી પાસેથી રાતે પાય પણ જોઈએ. જો કોઈ જ્ઞાની આ વિષયને વેચતા નથી, અજ્ઞાનીઓ વેચશે, અજ્ઞાનીઓ દુકાનદારી કરશે એ વેચશે, જ્ઞાની નહીં વેચે. કેમ કે જેની કિંમત ન થઈ શકે, જેનું મૂલ્ય ન થઈ શકે, એનું અવમૂલ્યન કરીને વેચી નાખવું એ વાત તો ઘણી ખરાબ છે. એનું અવમૂલ્યન કરવા બરાબર છે, એ વાતને વેચવી એ તો એનું અવમૂલ્યન કરવા જેવું છે. એટલે કોઈ જ્ઞાની આ વિષયનું પારિશ્રમિક લેતા નથી, લે નહીં. ટોડરમલજી એ વાત નાખી છે, મુમુક્ષુ જીવ ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ પરિશ્રમ કરીને નોકરી કરે, બીજાનું પારિશ્રમિક લે છે એનું વળતર લે નહીં. હું આટલો ટાઈમ કામ કરીશ તો મને આટલું અંદર મળતર થવું જોઈએ એ ન કરે, એ એની વિશિષ્ટતા છે. કેમ કે એની એટલી બધી કિંમત છે, એટલું બધું એનું એને ઊંચું મૂલ્યાંકન કર્યું છે કે જગતના કોઈ પદાર્થની અદલા બદલીમાં અવેજીમાં એ વાત ન હોય, એની અવેજી ન હોય એમ છે. એનું બહુમાન છે એ વિષયનું. સાથે સાથે એ વિષયનું બહુમાન હોવાની સાથે સાથે એને પોતાને નિષ્ફળતા અને નિર્લોપપણું એમાં ફેરવાયેલું હોય છે, બે વાત સાથે હોય છે. અને માર્ગ તો આ ગુણનો છે ને, આ ગુણનો માર્ગ છે, ગુણની રૂચિવાળાનો માર્ગ છે, ગુણ પ્રાપ્તિનો માર્ગ છે. એમાં તો એમ જ હોય, બીજી રીતે હોય શકે. બહુ સરસ વાત, આ કાળે આમ જ હોય, હલકા કાળે બીજી વાત હોય, અત્યારે એટલે અત્યારે હલકો કાળ છે, અત્યારે બીજી વાત હોય, અત્યારે આમ નહીં, એ વાત એની બિલકુલ ખોટી છે. પણ જો ફલાણાને નુકસાન થયું, આમ સાંભળ્યું તું ને આમ પકડ્યું, માટે એણે આમ કર્યું, દાખલા પછી લઈ આવે, એ નુકસાન થયું હોય તો એના કારણે થયું છે. ગધેડાને સાકર ખાવાથી મૃત્યુ થાય કે તાવ આવે, એથી મનુષ્યએ સાકર ખાવાનું છોડી દેવું એમ હોય શકે? એ દ્રષ્ટાંત આપ્યો છે શાસ્ત્રમાં, એ દ્રષ્ટાંત છે. આ વાતને ટેકામાં આ દ્રષ્ટાંત લીધું છે કે કોઈ ગધેડો સાકર ખાવાથી માંદો પડે ને મરી જાય, તેથી કાંઈ મનુષ્યો સાકર ન ખાય, મીઠાઈ છોડી દે, કે જે એને પુષ્ટિનું કારણ છે, એ કોકને પોતાની લાયકાતથી નુકસાન થયું છે, એમાં આ ચીજ નુકસાનમાં એનું નિમિત્તત્વ છે? નુકસાન થાય એવું નિમિત્ત પણ નથી. જ્યાં જ્યાં દોષ અને સ્વચ્છંદ થવાની સંભાવના છે, ત્યાં ત્યાં લાલ બત્તી મૂકી છે, જેમ માર્ગની અંદર બધા સિગ્નલ મૂક્યા હોય છે, એવી રીતે આમાં પણ બધા સિગ્નલ મૂકેલા છે કે જરા અહીંયા સંભાળીને ચાલજો, અહીંયા આમ વાત લેવાની છે, જોજો રખે આમ લઈ લેતા નહીં, એવી બધી વાત કરે છે. મારે શરૂઆતમાં એવું છે તો એકદમ સમયસાર વાંચશો ને, સમયસાર વાંચશો ને. સ્થાનકવાસી હતા, દયા તો અમારામાં બહુ મુખ્ય. સમયસારમાં તો એવી વાત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી ન શકે, દયા નહીં પાડાય પછી. સમયસારમાં વાંચું શું? દયા પાડવાનું બંધ થઈ જશે સમયસારમાં વાંચું. તો સમયસાર જોયેલું નહીં તે દિવસે, તે દીની વાત છે. સમયસાર આવ્યું વાંચવા, વાંચું 40 ગાથામાંથી કહે, એ દ્રષ્ટિકોણ રાખ્યો કે આમાં આ કહે છે એવું તો એવું કાંઈ નથી. નિશ્ચય વ્યવહાર બે વાતની સંતુલા જાળવીને વાત કરતા આવે છે. નિશ્ચય પ્રધાન વિષય છે, અધ્યાત્મ પ્રધાન વિષય છે, પણ વ્યવહારનો વિષય જાળવીને સંતુલ કરતા કરતા આચાર્ય વાતને કહેતા આવે છે. ભાઈ કહેતા હતા એવી વાત નથી, એવી વાત આની અંદર જોવામાં આવે. બરાબર વાતને સંતુલ રાખીને ગ્રંથ રચના ચાલી છે, પણ પોતાની દ્રષ્ટિથી અભિપ્રાય આપી દે એવું ગડબડ કરી નાખે. આ કાળે સ્વચ્છંદ થઈ જાય, ફલાણું થઈ જાય, એવા દાખલા પણ મળી રહ્યા કોક કોક. એવું કોઈને બને તે બધું બને, ઇતિહાસમાં તો શું ન બને, બધું બને. પોતાના હિત માટે એને પોતાના પ્રયોજન માટે શું કરવું જોઈએ, એ વાત તો એને બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી કેળવવી જોઈએ. એમાં ઘણી સૂક્ષ્મ દ્રષ્ટિ એને હોય ત્યારે જ એને વહેંચણી થાય કે આ મારે કામનું છે, આ મારે કામનું નહીં, નહીં તો ફૂલ ખાઈ જાય.
વાદિદેવ જીમંદર ભગવાન જય હો.